કયો અધિકાર ચાલે છે? મોક્ષ. હવે અહીંયા કયું સૂત્ર આપ્યું છે? અઘાથી કર્મના ક્ષયથી મોક્ષ થાય. મોક્ષ ક્યારે થાય? આઠે આઠ કર્મો, ખ્યાલ આવ્યો? આઠે આઠ કર્મોથી, આત્માના પ્રદેશોથી છૂટા પડે ત્યારે એને મોક્ષ કહેવાય છે. હવે એમાં કર્મો તો આ જ છે, ચાર ઘાતી અને ચાર અઘાતી. તો ઘાતી કર્મો કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતી કર્મનો નાશ થાય એટલે આત્મા, આત્મા એના ગુણોથી પૂર્ણ પ્રકાશિત થાય. પણ છતાં અઘાતી એવા કર્મો જે પૂર્વે એને બાંધેલા છે અને એનું આવરણ હજુ એને છે, એ છે ચાર અઘાતી કર્મો. એ અઘાતી કયા? નામ, ગોત્ર, આયુ અને વેદ. એ કર્મો કેવા છે? અઘાતી એટલે આત્માના ગુણને, આત્માની શક્તિને, આત્માના સામર્થ્યને કોઈ રીતે આવરી શકે નહીં. ઉપમા શું આપી છે? સર્પની અંદરની ઝેરની કોથળી નીકળી જતા એ પછી સર્પ શરીર તરીકે તો રહે છે, ખોડિયા તરીકે, પણ એના ભાવ તરીકે દંશ દઈને કોઈનો પ્રાણ લે એવી તાકાત એની હોતી એ રીતે. તો એ રીતે આ અઘાતી કર્મો જે છે એ કદાચ અસ્તિત્વમાં તો રહે પણ એ આત્માને બાંધવાની કોઈ તાકાત એનામાં, આત્માના ગુણોને રોકવાની, આત્માના ગુણોને પ્રતિબંધ કરવાની, આત્માની શક્તિને કોઈ પ્રતિબંધિત કરવાની, આવૃત કરવાની કોઈ શક્તિ એનામાં, એ માત્ર પૂર્વ કર્મના યોગથી એ ત્યાં વિદ્યમાન. હવે જ્યારે આ ચાર ગુણવાળી શક્તિ પ્રગટ થાય છે ત્યારે એ આત્માને શું કહે છે? જીવનમુક્ત. આ જીવનમુક્ત આત્મા જેને આપણે કૃપાળુદેવે શબ્દ શું મૂક્યો છે અથવા જૈન દર્શનમાં નિર્વાણ, નિર્વાણ દેહ છતાં નિર્માણ, નિર્વાણ એટલે હવે એને આત્માને ભવ પરિભ્રમણના કોઈ કર્મો કોઈ બાંધી શકે છે, એની ઉત્પન્ન થાય એમ જ ન. તો નિર્વાણ બાકી રહેલા કર્મો જે છે એનો કાળ પૂરો થઈ આયુ પૂર્ણે મટીએ દૈહિક ત્રીજે પૂરા થાય છે. તો ત્યાં આપણને નિર્વાણ શબ્દ અને મોક્ષ શબ્દ એ બેનો ભેદ પકડાય. શું થાય નિર્વાણ એટલે? આત્માના ગુણોને, આત્માની શક્તિને, આત્માના સામર્થ્યને રોકનાર કોઈ પરિબળ નથી. એવી જ્યારે આત્માની સ્થિતિ છે, પૂર્ણપણે મુક્ત છે આત્મા, આત્મા મુક્ત છે, તો એ સ્થિતિને જીવન મુક્ત કહેવામાં આવે. કારણ કે ત્યાં અબંધ અવસ્થા છે, અઘાતી કર્મ છે પણ એનામાં બંધ કરવાની તાકાત નથી. તો પૂર્ણ અબંધ અવસ્થા કેવી? તો એ આજે અરિહંત પરમાત્મા છે એ બધા કેવા છે? જીવન મુક્ત આત્માઓ છે. એટલે એને સયોગી પરમાત્મા કીધા છે. સયોગી કેવડી કયા છે? ભલે દેહ રહ્યો, દેહ ભલે રહ્યો, પણ એ દેહની અંદર, એ દેહ કર્મ સ્વરૂપે જ છે, પણ એ કર્મમાં આત્માના ગુણને અવરોધ કરવાની, પ્રતિબંધ કરવાની કોઈ શક્તિ. તો અરિહંત પરમાત્માનું સ્વરૂપ જો સમજાય, જીવન મુક્ત, અને એને કોઈ પણ પ્રકારના એના જ્ઞાનને આવરણ નથી. આ પુરુષો દેશના આપે છે. ધર્મ કોણ પ્રકાશે છે? અરિહંત. અરિહંત ઉપદેશક છે, માર્ગ પ્રકાશક છે, અને એ જ્યારે માર્ગ પ્રકાશક છે તો એના માર્ગ પ્રકાશનામાં એના જ્ઞાન ગુણને કોઈ બાધા, આવરણ, પ્રતિબંધ. એટલે એમનો પ્રકાશેલો માર્ગ દેશના સંપૂર્ણ પરિશુદ્ધ મોક્ષ માર્ગ, વિશુદ્ધ ધર્મ, અત્યંત યથાસ્થિત અને યથાર્થ મોક્ષ માર્ગ કોણ પ્રકાશી શકે? અરિહંત. આવું અરિહંત જે છે એ જીવન મુક્ત આત્માઓ છે. એ દેહમાં રહેવા છતાં મુક્ત થવા બરાબર, તો એટલે એના આત્માની શક્તિને કોઈ ત્યાં બાધા પૂછતી. આવું અદ્ભુત સ્વરૂપ અહીંયા બતાવ્યું છે કે બાકીના બધા ભલે અઘાતી કર્મ હોય પણ એ એમ આત્માને કોઈ એમાં નુકસાન ન કરી શકે. અને આવા જીવો પોતાના અમોઘ દેશના બળે અનેક જીવોને આત્મભાવમાં જાગૃત કરી મોક્ષના માર્ગની સન્મુખ ચાલનારા મોક્ષના પથિક બનાવે છે. તો જીવને મોક્ષ માટે મોક્ષ માર્ગ પ્રકાશનાર કોણ? અરિહંત. જીવન મુક્ત અરિહંત. તો આપણે ત્યાં એનો શબ્દ પ્રયોગ વાપર્યો છે અરિહંત પરમાત્મા, કેવડી. પણ કેવડું તો બધા હોય, પણ એમાં પણ જેને આ તીર્થંકર કર્મ બાંધ્યું છે એટલે કે મોક્ષ માર્ગની તીર્થની સ્થાપના કરવાની, એવા પુરુષો માર્ગને પ્રકાશીને સનાતન શાશ્વત મોક્ષ માર્ગ જીવોને આપે છે. તો પંચ પરમેશ્વરની અંદર પણ પ્રથમ નમસ્કાર અને કૃપાળુ દેવે જે પત્ર 837ની અંદર લખ્યો છે એમાં કહ્યું છે કે ઉપદેશક અને માર્ગ પ્રકાશક સ્થાન કયું છે? 13મું ગુણ સ્થાન, પ્રયોગી કેવું એનું જ છે. પણ એ જ સ્થિતિના ઉપાસક, નિરંતર એ જ પદના ઉપાસક, એવા છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલા સર્વવીરથી એનામાં એ જ ગુણ હોવાને કારણે એમનો બોધ પણ અપેક્ષાએ વિરોધરૂપ અવિરોધ છે, અવિરોધ છે. તો અહીંયા એ બતાવ્યું છે એટલે અહીંયા એને કહ્યું છે કે આ બધા પોતાના પછી કેવળ જ્ઞાનના સામર્થ્ય ઉપર એને બાકીના કર્મો એનાથી નષ્ટ થઈ શકે. એ હવે અઘાતી કર્મો છે એનો કાળ પૂરો થઈ નષ્ટ થાય છે, અને આઠે કર્મોથી જ્યારે એ મુક્ત થાય છે ત્યારે તેને મોક્ષ કહેવાય. કહેવે આત્મા એને કોઈ પણ પ્રકારનું કથંચિત આવરણ પણ નથી, એટલે શરીરનું પણ આવરણ હવે રહ્યું, શરીરથી પણ એ મુક્ત થયા. અને શરીરથી મુક્ત થયા એટલે નામ નથી, ગોત્ર નથી, વેદની કશું જ રહી શકે નહીં. આયુ કર્મ એ નામ પ્રકૃતિ કારણે એનું શરીર છે. તો અહીંયા કે છે આત્મા સદાને માટે મુક્ત થાય. તો મોક્ષ ક્યારે થાય? અક્ષય કર્મનો ક્ષય થાય ત્યારે. અને નિર્વાણ ક્યારે થાય? ચાર કર્મનો ક્ષય થાય, જ્યારે અનંત ગુણ ચતુષ્ટય પ્રગટે આત્મામાં અને એ જીવ જીવન મુક્ત બને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધથી મુક્ત બને, ત્યારે એ આત્મા જીવન મુક્ત છે, અરિહંત છે, અથવા સહયોગી કેવડી છે, અથવા સહયોગી પરમાત્મા છે, અથવા દેહધારી પરમાત્મા છે. બીજી રીતે કહીએ તો દેહધારી સ્વશરીરી પરમાત્મા છે. એટલે પરમાત્મા કોઈ અલગ તત્વ નથી, પરમાત્મા કોઈ અલગ તત્વ નથી, પરમાત્મા એ આત્માનું જ શુદ્ધ સ્વરૂપ છે. અને જો એના ચાર ઘાતી કર્મો નાશ થયા તો એ પોતે દેહધારી છે. જે દેહમાં જ એને આ ચાર ઘાતી કર્મો નાશ કર્યા છે એ દેહ હવે પરમાત્મા સ્વરૂપ છે. કૃપાળુદેવે લખ્યું તો અમે પરમાત્મા સ્વરૂપ. અને ત્યાર પછી જે કંઈ બાકીનું છે એ બધા અઘાતી કર્મો સ્વયં પોતાની સ્થિતિ, કર્મ બંધાયું હોય ત્યારે એની સ્થિતિ એટલે કાળ નક્કી થયો હોય એ પૂરો થતા એ નાશતા, અને આત્મા એમાંથી મુક્ત થાય છે. બીજો અહીંયા આપ્યો છે કે આ બધું વ્યવહાર દ્રષ્ટિએ કહ્યું છે. નિશ્ચય દ્રષ્ટિએ તો આત્માને નાખતા જ નથી, તે શુદ્ધ સ્વરૂપથી તો એ શુદ્ધ છે. એટલે કોઈ નવો મોક્ષ પ્રાપ્ત થાય છે આત્માને? આત્માને કોઈ નવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે જ્યારે એ મોક્ષ થાય છે આત્માનો, ત્યારે કોઈ આત્માની નવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે? તો કોઈ નવો સ્વભાવ, નવો ગુણ કોઈ પ્રાપ્ત થાય છે? ના, હતો એ પૂર્ણ થાય, એની અપૂર્ણતા દૂર થાય. એટલે મોક્ષ થવાથી કોઈ નવીન તત્વ આત્માને પ્રાપ્ત થતું નથી. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું શું છો? મોક્ષ સ્વરૂપ. કંઈક હું મોક્ષ સ્વરૂપ છું તો મારે મોક્ષ મેળવવાનો નથી ને? ના, તારે પામવાનો, તારે મોક્ષ પામવાનો. એટલે આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. એટલે આ કથન અપેક્ષાએ કહેવાય છે. કઈ અપેક્ષાએ? કે આત્માની કર્મની અપેક્ષાએ એમ કહેવાય કે એને મોક્ષ મેળવવાનો છે. બાકી તો એ મોક્ષ સ્વરૂપ સિદ્ધાંતથી, નિશ્ચયથી આત્મા મોક્ષ સ્વરૂપ છે. અને નવ તત્વની અંદર તો જીવ અને મોક્ષ એ બે જુદા. એટલે કૃપાળુદેવે જે આખું બતાવ્યું છે સર્કલ કરીને, એમાં આખા સર્કલમાં જીવ આગળ, બધા આગળ લીટી મૂકી છે અને છેલ્લે નથી મૂકી. એટલી બધી દ્રષ્ટિથી પકડાઈ જવું જોઈએ કે જીવ અને મોક્ષ બે તત્વ ક્યાં હતા? જીવ એ જ મોક્ષ અને મોક્ષ એ જ. સરસ રીતે આ નવ તત્વની અંદર સમગ્ર જીવન દર્શન, આત્મવિકાસનું દર્શન, આત્મપૂર્ણતાનું દર્શન, પરમાત્મા સ્વરૂપનું દર્શન, એ જો સમજણ કેળવવામાં આવે તો એ બરોબર છે. અર્થે એટલે એ કહ્યું છે કે જે કંઈ કર્મ છે એ રાગદ્વેષને કારણે થયા છે. અને છેલ્લા પેરેગ્રાફમાં કહ્યા છે કે આ આત્માની સાથે એનો સંબંધ, કર્મનો સંબંધ આત્માની સાથે અભેદ નથી પણ કેવો? સંયોગ. બસ, મારો આ જીવ કર્મ સંયુક્ત આત્મા છે માટે મલિન છે. તો કર્મ સંયોગ તારો કેવો છે? અભેદ છે, સંયોગી. અને જ્યાં સંયોગ છે ત્યાં સંયોગ નબળો પડે, સંયોગ પાતળો પડે, સંયોગ દુબળો પડે, સંયોગ ક્ષીણ થાય અને સંયોગનો ક્ષય, નિયોગ એટલે ક્ષય પતિ. તો સંયોગ ક્યાં છે ત્યાં એને કાયમ, શાશ્વત, નિત્ય, આવું કોઈ કલ્પના માનવી, તો પેલી લીટીમાં કહ્યું દેહ માત્ર, દેહ માત્ર સંયોગ છે. હવે દેહ સંયોગ છે તો બાકીનો ઘર બાર સગા સુગંધી અને સંગ્રહ પરિગ્રહ એનું શું કેવું થાય? આ સંયોગ માંથી તો જૈન માં છે. આનો સંયોગ કયો? આઠ મૂળે તો ઓલી બધી દુનિયા છે અને એ આપ છે શરીર રૂપિયા, એ જો ગયો તો બધું ઉઠમરૂ કેનું થાય? સંયોગનું. ઉઠમણું સંયોગનું થાય. અને કયા સંયોગનું? કે એ આત્મા આ દેહ નામ ધારી લઈને આવ્યો હતો એ ભાઈ ગઈકાલે અર્યંતરણ થઈ ગયા છે, એટલે એનું નામ રૂપ શરીર અને એની સાથે એના સ્વજનો અને એના જે કાંઈ સંગ્રહ પરિગ્રહ પદ પદવી બધું એક સાથે ઉઠમણું પતી ગયું. હવે એનું કઈ છે નહીં. કાલે બધા એના સગા સંબંધીઓ ચોપડામાંથી એનું નામ કાઢશે, પછી સરકારમાં અરજી કરશે કે આ મકાનમાંથી એનું નામ કમી કરજો. બધેથી આ ઉઠમણાની વિધિ પછી પેલા વિધિ થાય અને પછી એનું ફોલોઅપ બધું થાય. કારણ કે કોઈ સંયોગ રહેતો જ નથી. હવે આત્મા ક્યાં ગયો? આ અનંત સંસાર, આ 84 લાખ યોની, 14 રાજલોક, આ જીવ ગયો તો કયા સ્વરૂપે, કઈ યોનીમાં, કયો દેહ ધારણ કર્યો, ક્યાં જન્મ લીધો હશે, કેવી રીતનું હશે, કયું કઈ કાયા હશે, એની એકેન્દ્રિય હશે, કઈ કાયા હશે, છકાઈની અંદર કઈ કાયનો એ જીવ હશે, 5 ઇન્દ્રિયોમાં કેટલી ઇન્દ્રિયો હશે એની, શું વાત લખાય તેમ જ. હા લખવાનું એ સારું છે, મોક્ષસ્થ નથી લખતા. પરંતુ એક કે છે કે આ વિશ્વનું આ સ્વરૂપ સમજાય તો કોઈ પણ પ્રકારનું ખોટું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય. જીવ ગયો તો ગયો, હવે એ જીવનું અસ્તિત્વ નથી. કે સંયોગ જીવ મરે છે કે સંયોગ મરે છે? કોઈ જીવ અદ્રશ્ય થાય છે, ગયો, છૂટી ગયો, જીવનથી જીવતો છે એટલે સંયોગથી જીવતો છે. એના સંયોગો ગયા, એના સંયોગનો એને વિયોગ થઈ ગયો, એ જીવ તરીકે છે. પણ હવે એને પાછા કર્મ બાંધ્યા હશે એટલે બીજા સંયોગો એને પ્રાપ્ત, તો તે અહીંયા ઉઠમણું કર્યું પણ ત્યાં તો બીજા થઈ ગયા, એનો ઉજવો જન્મદિવસ, તો ત્યાં તો આરંભ થયો, ત્યાં તો એનો આરંભ થયો, તો ઉત્સવ થયો. અને આ ઉઠમણાની વિધિ આ બધું ચાલ્યા કરે છે. જે ફેરફાર થયો છે એ સંયોગમાં છે. એ જીવને અનાદિકાળથી અનંત જન્મ મરણમાં એ પરિભ્રમણમાં ફરા કરે છે. કોણ કોની સાથે ક્યારે હતો, ક્યારે નહોતો, ક્યાં સંબંધે હતો, કેવી રીતે રહેશે, તો મોં છોડી દેવાનો. અત્યારે પણ કે એના સંયોગને કારણે છે. મારા પણ એની અંદર દાખલ કરવું, આ મોંને દાખલ કરવાનું. તો જો જગતના જીવો સાથે સંયોગ દ્રષ્ટિ આવી જાય તો અહમ અને મમત્વનો ભાવ છે જરા, અને અહમ અને મમત્વનો ભાવ નબળો પડે તો મોહ દબાય છે. મોહ દબાય તો રાગ દ્વેષના પરિણામ મંદ થાય, વધારે ન થાય, જરૂર પૂરતા થાય, સંયોગ પૂરતા થાય, એથી આગળ ન વધે. વાત પૂરી થાય. જેમ આપણે કહીએ કે પ્રવાસમાં જતા હો તો પ્રવાસી સાથે આપણા મોહ કેટલા હોય? જરૂર પૂરતા, કે એનું સ્ટેશન નથી આવ્યું અથવા આપણું નથી આવ્યું, ક્યાં સુધી હાચવું, એકબીજાને જાળવી લો, એનું સ્ટેશન આવશે તો એ ઉતરી જશે, આપણું આવશે તો આપણે કેમ બધું બાંધી જવું છે, તો આપણે કે બરોબર છે, એ વાત બરોબર બેસે છે. એમ જીવનની અંદર પણ કોનું સ્ટેશન આવ્યું છે પહેલું એ ખબર નથી, તો ત્યાં સુધી ગાડી હાલવા દે ભાઈ, જેમ હાલો
આપણને ક્યાં વાત,
બરોબર છે ને? કેવો રાગ દ્વેષ નહીં, એને નિર્દોષ, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, યોગ ગમે ત્યાંથી ભલે ટાકા તો યોગ,
નિર્દોષ
સંસારનો આનંદ લેતા આવડવો જોઈએ, સંયોગોનો આનંદ લેતા આવડવો જોઈએ, સંબંધનો આનંદ લેતા આવડવો જોઈએ, કે જેથી કરીને દિવ્ય શક્તિ માન જેથી જંતી રેથી નીકળે, તાકાત હોય તો લે,
એટલે કઈ નિર્દોષ આનંદ છે તો એમાં કર્મ તો છે ને નિર્જરા થાય
અને કર્મ બાબત કર્મ છૂટતા જ જાય
ઓમ દે છે આનંદ તેમ પોતા નિર્જરા
થાય કેમ કે એની અંદર ભાવ છે એ બંધના નથી ભાવ એની અંદર કસાઈ ના
આનંદ મળે ને નિજરાય થાય
પણ એ કોણ લઈ શકે એ નિર્દોષ આનંદ લેવા માટે એવી જીવની જ્ઞાન દશા એટલે કૃપણદેવ કીધું કે આ જગતને ને એની લીલાને બેઠા બેઠા મફતમાં તો આપણે જોઈ છે આપણા કુટુંબની લીલાને મફતમાં લેવો છે ને નિર્દોષ આનંદ અરે જગતની માંડોમાં આપણી લીલાને મફતમાં જોઈ શકતા હું મરી ગયો ને મને આમ કર્યું મને એટલે તું પણ જો ને તારી લીલાને બેઠા બેઠા મફતમાં નિર્દોષ આનંદ લઈને આ સંયોગથી પર થઈને તારી જાતને જો ને કે હા વાહ કેવું છે આ બાદશાહ રામ રામતીર્થ આ બધા મહાત્માઓ પોતાના ઉપર હસતા અમેરિકાનું એની અંદર સરસ ઉદાહરણ આવે એ ગયા પછી ત્યાં જઈને પોતાના નિવાસસ્થાને ગયા પછી કે આજ તો મજા આવી છે આજ તો કે બાદશાહ રામની લોકો મસ્કરી કરતા હતા એવો અકળાયો એવો અકળાયો કે કોને પોતાને એના વેશભૂષાને લોકોને અમેરિકાની ગાન પણ છે બધું એટલે આ બધું છે તો એને મસ્તી એને પોતે પોતાને એ રીતે માણ્યો કે મજા આવી ગઈ છે ઓલા મસ્તી કરે અને આ ચીડા એ ચીડા તો બાદશાહ રામ જુદો અને એનો દેખનારો પણ જ્ઞાની પુરુષો તો પોતાના વર્તમાન હાલતથી પણ રહીને એનો આનંદ મેળવે છે પોતાને પોતાનો આનંદ આવે સુખ આવે તો એમ કે કા હરખામાં જીવ કર્મની અનુકૂળતા છે બાકી વાતમાં માલ કાંઈ અને દુઃખ આવે ભોગવ પૂર્વે જરા બહુ આંખો વીંટીને બહુ કહેરા હતા રાજદ્વેષ આ એનું પરિણામ છે તો વેદના છે બૂમ પાડવા જોઈ લે કેવી છે અને પછી નક્કી કર કે કર્મનો સિદ્ધાંત તો અટલ છે કોઈને છોડતું એમ તારા ઉપર કેટલું બધું અંદર સમજણ આવે વેદના મટી જાય વેદના મટી જાય કેમ કે વેદના કોને થાય છે જ્ઞાનધારી વેદે છે જાણે છે કોણ તો હાથમાં તો અત્યારે જ્ઞાનમાં છે વેદના મટી જાય એ જોયા કરે કે વાહ શરીર તારાય ખેલ જોઈ એક વાર તું એવો હતો કે તને જોઈને લોકો ઉભા રહી જતા તક વાહ કેવો જાય છે ધમધમાટ કરતો કેવી પર્સનાલિટી છે એ તું છો આજે પહેલો છો તો માખી પણ બને છે ઉડાડવાની તાકાત પાણી પણ પચતું નથી સાહેબ પાણી પીવાથી પણ ગેસ થાય છે ઉલટી થાય છે શું કરવું શરીરની અંદર એક પદાર્થ નથી જતો જોયા કર
એટલે વેદના આત્માને કર્મના ઉદયથી વેદના
કર્મના ઉદયથી થાય છે પણ અજ્ઞાન હોય તો વેદે નહીં તો જુએ નહીં તો જ્ઞાતા તરીકે એટલે જે આપણે અર્થ નથી સમજતા કે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ કે જેમાં કોઈ બંધ ન પડે નિર્દોષતા કોને કહેવાય કે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે કઈ જંજીર કર્મની એ જો નીકળતું હોય તો એવો સુખ અને એવો આનંદ તારે ગમે ત્યાંથી લેવો હોય તો લે અને ભોગવવો હોય તો તને કોણે કીધું તું દુઃખી થા જે જ્ઞાનીઓ સંસારની અંદરથી પાર પાયમાં છે એ દુઃખી થઈને પાર પાયમાં છે કે સુખી થઈને એ સુખના અનુભવથી એમણે સંસાર છોડ્યો તો એ વાત અહીંયા મૂકી છે કે આત્મા અને કર્મનો અભેદ સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે આ વાતને બરોબર બેસાડવી જોઈએ આત્મા આ છેલ્લું વાક્ય આત્મા અને કર્મનો અભેદ સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે અને તેથી જ કર્મો આત્માથી દૂર થઈ શકે અને બધા જ સંબંધો જીવનના છે એ સંયોગ સંબંધ છે કે સ્વભાવ સંબંધ છે અને જે છે માટે દૂર થઈ શકે છે થાય તો પછી થાય ત્યારે એમનો અફસોસ નહીં વાત પૂરી થઈ ગઈ સંયોગ સંબંધ હતો એટલે દૂર થયો પણ સમજણ રહેતી
નથી
બાકીની અવળી સમજણ પાછી રિયલ કે મારી હતી કેમ ગયું આ મારું જેવું આવ્યું એટલે રિયોપ્યો સહન થતો
નથી.
આગળ પેરેગ્રાફના જે સૂત્ર છે એ સમજાવો. પેલા પેરેગ્રાફમાં શું વાત મૂકી? તમે જ વાંચ્યું છે, જરા એક એક પેરેગ્રાફનો સૂત્ર આપો. પેલા પેરેગ્રાફમાં શું વાત મૂકી? માહિતી નથી. પેલા પેરેગ્રાફમાં એ આવે છે. તમે જે વાંચ્યું, હા તો ઠીક હા, એટલે જનરલ ટેસ્ટ આપણે અત્યારે નથી કરવા. પેરેગ્રાફ થી પેરેગ્રાફ સમજાય એટલે આપણને વસ્તુ
સમજાય.
આવતો નથી એના એને બે કારણ આવ્યા છે. એનું બે આત્માની એક પેલા એ ખ્યાલ છે કે સુખમાં મગ્ન છે, મોક્ષમાં ગયો એટલે શું છે? તો સુખમાં મગ્ન થયેલો પાછો હવે અમેરિકા ગયેલો અહીંયા આવતો
નથી.
કોક લંડન મળો આવી જાય તો પછી મોક્ષમાં ગયેલો આત્મા અહીંયા આવવાની વાત કરે? એનો સ્વીકાર કોણ કરે? અને એટલે જ પરમિશન નથી આપતા. એ કે ના જાય પછી હંમેશને માટે ગયો. એ ભલે કે ભણવા જાઉં છું, કમાવા જાઉં છું, ભરોસો એનો ભરોસો ન કરી શકે. આગળ એટલે એમાં કે છે, એમાં સિદ્ધાંત શું આપ્યો? બે સિદ્ધાત્મા ફરીથી કર્મ ગ્રહણ કરતો નથી. અને કર્મ ગ્રહણ ન કરે તો જન્મનું કારણ કર્મ છે. તો કારણ વિના કાર્ય થાય, આ બીજો સિદ્ધાંત આવ્યો. એક તો ઈચ્છે જ નહીં, એ આત્મા ફરીથી અવતરણનું ઈચ્છે છે, ફરીથી અવતાર લેવાનો વિચાર કરે તો અહીંયા કહે છે કે તોય આત્મા એને મોક્ષ સુખ અનુભવ્યું હોય એવું જણાતું નથી. અને એ આત્મા ફરીથી કોઈ કર્મ ગ્રહણ ન કરે, અબંધ અવસ્થામાં ગયો છે. આત્મા જ્યારે મોક્ષે ગયો છે અબંધ, તો એ કહે છે કે ફરીથી એ કર્મ ગ્રહણ કરતો નથી, શરીર ગ્રહણ કરતો નથી. એટલે અહીંયા કહે છે કે કારણનો નાશ થયા પછી કોઈ પણ સ્થળે કાર્ય ઉત્પન્ન થતું નથી. આ વિજ્ઞાન જગતની પ્રત્યેક સ્થિતિ એ કાર્ય કારણના આધાર ઉપર જ છે. કોઈ પણ વસ્તુ આપણે કે પેન તો એ કાર્ય કારણના આધાર ઉપર છે, આ પથ્થર કાર્ય કારણના આધાર ઉપર. એક પણ અવસ્થા એક પણ પદાર્થની એવી નથી, જો એની રૂપી હોય પર્યાય હોય તો. સ્વભાવ એક એવો છે કે એને કાર્ય કારણનો કોઈ નિયમ. જીવને જ્ઞાન છે કાર્ય કારણના નિયમથી નથી, પણ અજ્ઞાન છે કાર્યકારણ, કર્મ છે કાર્યકારણ, જન્મ મરણ છે, પણ સદા આત્મા છે તો કોઈ કાર્યકારણ નથી. તો આખું સંસાર શું છે? કાર્યકારણ. જગત આખું કાર્યકારણ. તો કારણ બદલાય તો કાર્ય બદલાય. એટલે એટલા માટે જગત સતા સદા પરિવર્તનશીલ છે, બદલતું છે, કારણો બદલાય. અને આ કારણોમાં જીવના વિભાવ, જીવની વૃત્તિ, અનંતા જીવોની વૃત્તિઓ, એના વિભાવો, એના વિકારો, એનું આખું પરિણામ એટલે આખું જગત છે. કે એક આપણા પરિણામનું જગત પણ નથી, અનંતા જીવો છે એકાઈ ના, બધા જ જીવોનું આ જે કંઈ છે એ આ જગત એના કાર્ય કારણના પરિણામ રૂપે માટે સતત બદલાય. આ એક વાત મૂકી. પછી કારણ એ કર્મ અને કાર્ય એ શરીર, એ ફરીથી આવતો નથી. સિદ્ધ આત્મા ફરીથી શરીર ગ્રહણ કરતો નથી, કેમ કે કારણ નથી. શરીર ગ્રહણ કરવા માટે, શરીર ગ્રહણ કરવું એ કાર્ય, અને એના માટેનું કારણ એ કર્મ. કર્મ જો ન હોય તો શરીર ફરીથી ધારણ કરવા પણ રહેતું. કારણ કર્મ રાગ દ્વેષથી બદલાય, એટલે કર્મમાં પાછું કારણ કહ્યું રાગ કર્મનું. જેમ કહ્યું કે જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના રાગ દ્વેષ, એનો મુખ્ય કારણ. હવે બીજો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ શું કહે છે? તમે કહેશો કે બીજા કોઈ કહેશો, બીજા દર્શનની વાત મૂકી છે, બીજા સંપ્રદાયમાં, કે જે માને છે કે સત્વ રજસ અને તમસ આ ત્રણ પ્રકૃતિ છે એ જ કર્મ બાંધે છે, જીવ કર્મ બાંધતો, એ પ્રકૃતિ કર્મ બાંધે છે. આત્મસિદ્ધિની અંદર શિષ્ય પ્રશ્ન કરે છે કે કરે પ્રકૃતિ બંધ, પ્રકૃતિ એ બંધ કરે છે. પરંતુ અહીંયા એનું સમાધાન આપ્યું છે કે એ કર્મ બાંધવા અથવા એ પ્રકૃતિનો ધર્મ નથી, કારણ કે પ્રકૃતિમાં ચેતન નથી. પ્રકૃતિ તો જડ છે, એટલે જળ કદી કર્મ બંધ કરી શકે નહીં. એટલે એ કહ્યું છે કે કોઈ પણ સ્થળે કોઈ પણ કાળે એમાં જ્ઞાન દેખાતું નથી. જ્ઞાન તો ચેતન રૂપે જ છે, તો જ્યાં જ્યાં બંધ છે ત્યાં ચેતન જ હોવાની સંભાવના છે. કારણ રૂપે ચેતન પ્રકૃતિ હોઈ શકે નહીં અથવા જળ હોઈ શકે નહીં. એક સમાધાન સરસ ના એ પછી ના, આમાં તો ખરે પ્રકૃતિ બને. પછી એટલે એમણે એમનું એમનું જે પેલા કેવું શું છે કે મોક્ષમાં જ્ઞાન હોતું નથી પણ નાશ પામે છે. એટલે અહીંયા એને આ એની માન્યતા છે કે જીવ ગયો મોક્ષ થાય છે દેહ યોગથી ઉપજે દેહ વિયોગે. પછી તમે આ જ્ઞાન સ્વરૂપ કોઈ આત્મા હોતો જ નથી, કેમ કે મોક્ષ થયો તો એનું બધું ગયું, શરીર ગયું, પંચ મહાભૂત ગયા, એમ જ્ઞાન પણ ગયું. એટલે કઈ છે જ નહીં. એટલે એક જીવ જીવમાં ભળી ગયો, જ્યોત જ્યોતમાં ભળી ગઈ, બિંદુ સિંધુમાં ભળી ગયું વગેરે વગેરે જે કાંઈ આ ઉપમાઓ છે બધી, પણ એ જ્ઞાન નાશ પામે છે. આપણે જે કાંઈ વાત છે કે આ તો જ્ઞાન સ્વરૂપ આત્મા છે, આ કોઈથી નાશ પામે નહીં. અને જે ભાઈએ કીધું ને કે આ નાશ પામે તો જાય ક્યાંય કે હે, આ બુદ્ધનો સિદ્ધાંત આવે, ચારવાકનો સિદ્ધાંત આવે અને અદ્વૈતનો સિદ્ધાંત પણ આવે, બધા જુદા જુદાનું. એકમાં જ્ઞાનીઓએ એનું સમાધાન આપ્યું છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા કદી નાશ પામતો નથી, એ અનાદિ અનંત છે, શાશ્વત છે, એનું અનુત્પન્ન છે અને અવિનાશી છે. હવે જો કહો કે એનું જ્ઞાન નાશ પામે મોક્ષમાં, તો જ્ઞાન સિવાય તો આત્મા હોઈ શકતો નથી. ગુણ છે તો અહીંયા ઉદાહરણમાં ઉપમા આપે, ઉદાહરણ શું આપે છે બરાબર. મોક્ષ થતા શું થાય છે, કર્મ જાય છે, નાશ કર્મ નો થાય છે, જ્ઞાન નો નહીં. ઊંધું સમજ્યા એને એમ સમજ્યા કે મોક્ષમાં જ્ઞાન નો નાશ થાય, તો કહે છે કે ભાઈ સોનું શુદ્ધ થાય છે, મેલ નો નાશ થાય છે, કે સોનાનો નાશ થતો નથી. સોનું જયારે તપાવ્યું અગ્નિમાં શુદ્ધ કરવા નાખ્યું અને એની અંદર જે બળ્યું તો સોનું બળ્યું કે મેલ બળ્યો. અને હવે એમ કીધું કે લ્યો બહુ સરસ સોનું શુદ્ધ થઈ ગયું, એમ આત્મા શુદ્ધ થઈ ગયો તો જ્ઞાન બળી ગયું એટલે શુદ્ધ થયો,
કર્મ બળી ગયા,
કર્મ બળી ગયા. અહીંયા સરસ વાત કરે છે કે કર્મના આવરણ નાશ પામે છે. જો આત્મામાં જ્ઞાન ગુણ નાશ પામતો હોય તો અહીંયા કેસે તો થાય આત્મા જ નથી, એની વ્યવસ્થા જ રહી શકતી નથી, માટે એ કદાપી બની શકે નહીં. બહુ સપાટી ઉપરનું જ્ઞાન છે. અનંતા અનંત જીવો 14 રાજલોકની અંદર છે. આ એક પણ જીવો જે છે બધા અનુત્પન્ન છે, એમાં વસ્તી વધારો એ શબ્દ જ અણસમજણ સિવાય કાંઈ નથી. હા પણ બરોબર છે, બરોબર
એ રીતે મોક્ષે જાય.
પ્રશ્ન શું છે કે મોક્ષે ગયેલા પાછા ન આવે તો અહીંયા આટલા બધા કેમ દેખાય? જો મોક્ષે ગયેલા પાછા ન આવે અને ગયા જ તો આ કેવી રીતે બને? કોક દી તો આ ધરતી માણસ વિનાની થઈ જાય કે નહીં? એટલે જ મેં કીધું કે વસ્તુ સ્વરૂપનું જે કંઈ છે એ ધારણા મૂળભૂત રૂપમાં હજુ પકડાતી નથી. કે જીવ દ્રવ્ય અને બાકીના 5 દ્રવ્ય અને એ દ્રવ્ય કેટલા છે, તો આખા આકાશના અસંખ્યાત પ્રદેશમાં પ્રત્યેક પ્રદેશમાં 6 દ્રવ્યો. હવે એવી કલ્પના કરવી કે બધા જ આવશે તો પછી પાછળ હવે અનંતતા રહીએ કે ન રહીએ, પણ એ ઉલટો વિચાર કરે તો હજુ એને સમાધાન મળે કે ભાઈ કેટલો કાળ ગયો,
અનંતો કાળ ગયો,
અનંતો કાળ ગયો, શું ખોટું
કઈ નથી ખોટું.
અનંત એ આ ગણિત છે. એટલે અહીંયા એવું કોઈ જગ્યાએ આવી વાત મૂકે છે કે ઉપર ગયેલા પાછા આવે, સંસારમાં આવે, મોક્ષમાં આવે, ફરી કર્મ બાંધે, ફરી સંસારનું પરિભ્રમણ કરે, તો મોક્ષનો અર્થ એ બને. મોક્ષનો અર્થ શું? મુક્તિ. સર્વથા મુક્તિ કે ટેમ્પરરી મુક્તિ? તો પછી મોક્ષમાં આવ્યું થયું કે પચાસ વર મોક્ષમાં રહેશે, પછી પાછા આવશે
એવી?
અને કોક વાર એમ કે મોક્ષ જાય સારું, આવ્યું છે સો વર્ષ નું મળશે, વધારે નહીં. તો સો વર્ષ હોય તો મારે આ જ કળાકૂટ કરવાની હોય તો હું અહીંયા ચૂક સો વર માટે ઘરનું ઘર તો ભરલું
સેટલ થઈ જાવ,
સેટલ થઈ જાવ.
આપણે તો તમે કીધું કાર્ય પ્રકૃતિ બંધ, પ્રકૃતિ બંધ, જીવ બંધ કરે છે ને.
હા, પ્રકૃતિ નથી કરતી, એ જ કે છે કે પ્રકૃતિ એ અચેતન છે,
પ્રકૃતિ બંધ
કરી શકે નહીં એમ અહીંયા આપણને જવાબ એ જાય. એટલે અહીંયા મુક્ત આત્મા સંસારમાં આવતો નથી. હવે એક પેરેગ્રાફ લઈ લઈએ. સૂત્રની અંદર શું વાત આવી? સરસ. સિદ્ધાંત શું છે? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. તત્વાત સૂત્રનું જે સૂત્ર છે કે જ્ઞાન અને ક્રિયા સહિત અથવા એનાથી જ મોક્ષ થાય છે. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા. નિશ્ચય જાણો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એને આ બધા આવરણ છે, સંયોગ છે, સંબંધ છે, એ બધું અનિત્ય છે, એવું બધું જાણી લેવાથી એનાથી મુક્ત થવાતું, પણ પ્રયત્ન કરવો પડે. તો જે જીવ જાણી લેવાથી તો એનામાં બે સ્થિતિ ઊભી થાય, જાણે કાંઈ ને વર્તે કાંઈ, તો દંભ થયો, માને છે કાંઈ અને કરે છે, તો એ આત્મવંચના. તો આત્મવંચના એ આત્મમુક્તિનો માર્ગ ન હોઈ શકે. માટે અહીંયા કહ્યું કે બંનેના ભેદને બરોબર સમજે અને એને શું કરવું પડે, સદુપાય કરવો પડે. આત્મસિદ્ધિના પાંચ પદ કીધા અને એ શિષ્ય કહે છે કે અદભુત સાહેબ, બહુ મજા આવી છે, આત્મા પૂરેપૂરો સમજાય છે, પણ કે છે સમજવું સદુપાય તો ઉદય તો સદભાગ્ય છે, બાકી આમાં શું પડે. તમે કીધું કે આત્મા છે, નિત્ય છે, બધું મને સમજાયું,
પ્રાપ્ત થાય તો કામ થાય,
પણ જો આત્માની મુક્તિ ન થાય અને થાય કેવી રીતે, એ તો કયો કહે, ઉપાય અનેક તેમાં મત સાચો કયો, બને ન એ અવિવેક. સાહેબ કોઈ પણ રીતે મને જો તમે સમજ્યું સદુપાય તો ઉદય ઉદય. મને આત્માના મુક્ત થવાનું માત્ર જ્ઞાન જોઈતું નથી, પણ એ સાથે એનો ઉપાય. મોક્ષ કરતા પણ મોક્ષનો માર્ગ અધિક મહત્વનો છે. મોક્ષને સમજવા કરતા પણ, તો મોક્ષને ગાનારા તો ઘણા આવ્યા, પણ માર્ગ આપનારા દુર્લભ છે. અરિહંતોની વિશેષતા એ જ છે, તીર્થંકરોની વિશેષતા એ જ છે કે એમણે માત્ર મોક્ષ ગાયો નથી, એણે મોક્ષનો માર્ગ આપ્યો છે, કે જે માર્ગને પામીને અનંતા જીવો મોક્ષને પામી શકે છે, મેળવી શકે છે. એટલે અહીંયા કહ્યું છે કે કર્મોથી મુક્ત થવા માટે કેવળ એનું જ્ઞાન હોવું એટલું પર્યાપ્ત નથી, પરંતુ એની સાથોસાથ એ કર્મને આત્માથી કેમ જુદું પાડવું, એ કર્મને આત્માના પ્રદેશોથી કેમ જુદું પાડવું, એની કોઈ ક્રિયા જોઈએ. એટલે નવ પદની અંદર સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે અને સમ્યક તપ પણ. ચાર કારણો કૃપાળુદેવે પત્રાંક 918 આપ્યા છે કે મોક્ષના ચાર કારણો, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ બધા જોઈએ. કેમ કે જ્ઞાનથી થયું, હવે હું કર્મ નથી બાંધવાનો, મને બધું સમજાઈ ગયું, પણ બાંધેલાનું શું કરવું, નિર્જરા પણ. તપથી કર્મની નિર્જરા થાય. એટલે એ આગળ જે આપણને આવ્યું બહુ સરસ આવ્યું કે તપ, એ તપની અંદર શ્રેષ્ઠ તપ એ ધ્યાનનું તપ છે. વજ્ર સમાન કર્મો કેવા છે, અભેદ્ય પહાડ જેવા છે. પહાડને જેમ ભેદી શકાતો નથી સામાન્ય શસ્ત્રો વડે, સાધનો વડે પહાડને ભેદી શકાતો નથી, વજ્ર સિવાય પહાડના ચૂરા કરી શકે એવું બીજું કોઈ સાધન નથી, એમ ત્યાં તપ કહ્યું છે કે એ વજ્ર જેવું છે, એ કર્મના ચૂરા કરી નાખે. ધ્યાન એક તપનો વિષય, આભ્યંતર તપમાં ધ્યાન, તો એ ધ્યાનથી કર્મના ચૂરા થઈ શકે, પણ એ કરવું પડે છે. એને તપની ક્રિયા કોઈ પણ જાતની આત્માને મુક્ત થવાની, તો અહીંયા બે નહીં આવ્યા કે શુદ્ધ નહીં અને વ્યવહાર નહીં. શુદ્ધ નહીંથી બરાબર છે કે આત્મા શુદ્ધ જ છે, પણ વ્યવહાર નહીંથી આત્મા અશુદ્ધ છે. કર્મ સહિત છે, કર્મ લાગેલા છે, એનો વિચાર કરવો. જો શુદ્ધ નહીંથી તો આત્મા સિદ્ધ છે, સર્વ જીવ છે, કોઈ કયા નહીંથી કયો શુદ્ધ નહીં. સાહેબ તમે સર્વજીવ છે સિદ્ધ સંખ્યો, અહીંયા અમારું કઈ ઠેકાણું છે, તો જીવ સંસારી છે. બે પ્રકારના જીવો જગતની અંદર કર્મની અપેક્ષાએ, એક સિદ્ધ અને બીજા, બે વચ્ચે ફરક શું કાંઈ, એકને કર્મ છે સહિત છે અને કર્મ રહી છે. માટે કર્મનો સંયોગ જેને છે એ સંસાર, અને કર્મનો સંયોગ જેને નથી એ સિદ્ધ. આત્મા તો બધા જ સમાન. તો એ કે છે કે આ સંયોગને સંસાર અથવા ભવ કહેવામાં આવે. આપણે જીવો ભવસ્થ છીએ, ભવ ભ્રમણ ચાલુ છે, ભવમાં જીવીએ છીએ. અને આપણે સૂત્રની અંદર હરિભદ્ર સુરીએ સ્તુતિ કરી છે સરસ્વતી માતાને, એમાં કહ્યું છે કે ભવ વિરહ હવરમ દેહી મે દેવી સારમ. હે માં, મને તું ભવનો વિરહ કરાવ. હે શ્રુત દેવી માં સરસ્વતી, તારું જ્ઞાન તો મારી પાસે આવ્યું, પણ આ તારા જ્ઞાનની અંદર મને એવી તાકાત આપ કે મને ભવનો વિરહ. બાકી તમે તો હું મુક્ત જ છું, એનાથી કઈ મુક્ત થવાતું નથી. ભવનો વિરહ, ભવ વિરહ હવરમ, એટલે હરિભદ્ર સુરીનું બીજું નામ હતું ભવ વિરહ સ્વામી. જે હોય બધા લોકો એ જોડે કે આ ભવ વિરહ ગુરુ જાય છે, જ્યારે હોય ત્યારે વાત એની શું હોય, ભવનો વિરહ થવો જોઈએ. ભવ છે એ સંસારી અવસ્થા છે, સરસ વાત કરી છે. કર્મનો વિયોગ, ભવનો વિયોગ એ થાય છે, અને કર્મનો વિયોગ થાય તો ફરી જન્મ ધારણ કરવો પડતો નથી. આ સૂત્ર અહીં સુધીની આપણે વાત મોક્ષ અધિકારની અંદર લીધી, આગળ પછી વિચારીશું. એક એક સૂત્ર છે, આખું પાછું ન વંચાય તો સૂત્રની અનુપ્રેક્ષા કરવી. જે છે એ તો સૂત્રની પણ એક અનુપ્રેક્ષા કરવી, એટલે વાતને સમજવામાં આપણને સ્પષ્ટ થાય અને જેટલું સમજ્યાથી એટલું જરા ઠીક થાય. નહીં તો જ્ઞાન પાછું શ્રદ્ધામાં ફેરવાતું નથી, અને શબ્દ તો ભૂલાઈ જાય. શબ્દ ભલે ભૂલાઈ જાય, શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ. એક એક સ્વાધ્યાયમાંથી આપણી શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ. આત્મા વિશેની આપણી શ્રદ્ધા એવી દ્રઢ થાય કે સમ્યક શ્રદ્ધામાં આવી જાય, તેથી આત્માનો અનુભવ પણ વિશેષ.